நமோரிஹந்தாணம் நமோ சித்தாணம் நமோ ஆயரியாணம் நமோ வஜ்ராயாணம் நமோ லோயே சவசாஹூணம். આત્માનું શાસન ગ્રંથનું મંગલાચરણ આપણે કરીએ છીએ, પછી ગાથા પાઠ કરશું. શ્રી જિન શાસન ગુરુ નમો નાનાવિધ સુખકાર. તમને બધાને દેખાય છે આમાં? તો બધા સાથે ગાશું આપણે. શ્રી જિન શાસન આતન હિત ઉપદેશ તે કરી મંગલાચાર. હવે સોહે જીન શાસન વાળું દેખાય છે. સોહે જીન શાસન મે આત્માનું શાસન શ્રુત જાકી દુઃખ હારી સુખકારી સાચી શાસના જાકો ગુણ ભદ્ર કરતા ગુણ ભદ્ર જાકો જાની ભદ્ર ગુણ ધારી ભવ્ય કરત ઉપાસના એસે સાર શાસ્ત્ર કો પ્રકાશે અર્થ જીવની કો બને ઉપકાર નાશે મિથ્યા ભ્રમ વાસના તાતે દેશ ભાષા કરી અર્થ કો પ્રકાશ કરો જાતે મંદ બુદ્ધિ હુકે હોત અર્થ ભાષના જાકે મંદ બુદ્ધિ હુકે હોત અર્થ ભાષના. ગાથા પહેલી મંગલાચરણ. જો લક્ષ્મી કે નિલય રૂપ ઉન અવિનાશી પ્રભુ કો ઉર્ધાર ગ્રંથ રચુ આત્માનુશાસન ભવ્ય જનો કો હૈ શિવકાર હે આત્મંતુ દુઃખ સે ડરતા અર સુખ કી વાંછા કરતા इसीलिए मैं दुख हारी अर सुखकारी रचना करता मधुर विपाकी उपदेशामृत यह यदि कटु भी भासित हो कटु औषधि ग्राहक रोगी बन किंचित तू भय भीत न हो हुए व्यर्थ उद्धत जो जनगण अतिवाचाल सुलभ होते बीगे अंतर वाले जगहित अभिलाषी दुर्लभ होते धर्म कथा कहने का अधिकारी हो प्रज्ञायुत शास्त्रज्ञ हो प्रतिभा संपन्न क्षीण आशामय लोक स्थिति काविज्ञ प्रशम प्राग्य दृष्टा प्रश्नों का प्रश्न सहन करने वाला प्रभुता युत गुण निधि मृदुभाषी सबका मन हरने वाला. आपने पांच गाथा सुधीन लास्ट टाइम चर्चा करी थी. પાંચમી ગાથા અને છઠ્ઠી ગાથામાં વક્તાના સ્વરૂપનું વર્ણન કર્યું છે. છઠ્ઠી ગાથા આજે આપણે લઈશું અને એના પછી સાતમી ગાથામાં શ્રોતા કેવા હોવા જોઈએ એ શ્રોતાનું વર્ણન કર્યું છે. બરાબર, તો ત્રણ ગાથા, પાંચમી, છઠ્ઠી અને સાતમી, આ ત્રણ ગાથામાં, બે ગાથામાં વક્તાનું સ્વરૂપ અને સાતમી ગાથામાં શ્રોતાનું સ્વરૂપ. હવે જે પાંચમી ગાથા સંબંધી આપણે લાસ્ટ ટાઈમ ચર્ચા કરેલી હતી એનું જ ઘણું બધું રિપીટેશન છઠ્ઠી ગાથામાં છે. વક્તાના સ્વરૂપ સંબંધી ઘણું બધું રિપીટેશન છઠ્ઠી ગાથામાં છે. આપણે છઠ્ઠી ગાથાનો આજે સ્વાધ્યાય કરશું અને પછી આપણે સાતમી ગાથા જે શ્રોતાનું સ્વરૂપ છે એ સાતમી ગાથા ઉપર આજે આપણે સ્વાધ્યાય ચાલુ કરશું. કારણ કે છઠ્ઠી ગાથા એ પાંચમી ગાથાનું ઘણું બધું રિપીટેશન છે. તો પણ આપણે પહેલા છઠ્ઠી ગાથા એકવાર વાંચી લઈએ, થોડું રિવિઝન કરી લઈએ. હરિગીત પાઠ છઠ્ઠી ગાથા સંબંધી આપણે કરીએ છીએ અને પછી ગુજરાતી પુસ્તકમાંથી આપણે એનું વાંચન કરશું. સત્પુરુષો કે ગુરુ સંદેહ રહિત આગમ જ્ઞાની હોતે શુદ્ધ વૃત્તિમય પર પ્રતિબોધી માર્ગ પ્રવર્તક ભી હોતે જ્ઞાની જન કી વિનય યુક્ત હો ઉદ્ધત રહિત તથા લોકજ્ઞ મૃદુતા યુત વાંછા વિનયતિ પતિ ગુણ સે હોતે સમૃત. આખો સાર આ હરિગીત પાઠમાં આવી ગયો છે. આ ગાથાઓનું હિન્દી પદ્યાનુવાદ થયું છે, ગુજરાતી પદ્યાનુવાદ નથી થયું. જે સંસ્કૃત ગાથાઓ છે એનું આ હિન્દી પદ્યાનુવાદ થયું છે, એટલે આપણે હિન્દી પદ્યાનુવાદ લઈએ છીએ જેથી બધાને સરળતાથી ગાથા સંબંધીનો ભાવ ખ્યાલમાં આવે. હવે જો આપણે છઠ્ઠી ગાથા ગુજરાતી ગ્રંથમાં આપણે જોઈએ, છઠ્ઠી ગાથા પોઈન્ટ વાઇઝ આપણે આ ગાથાનું રિવિઝન કરીએ, ઘણા બધા પોઈન્ટ આપણે પાંચમી ગાથામાં આવી ગયા છે. વિષય ચાલી રહ્યો છે વક્તા અને શ્રોતાનું સ્વરૂપ. એમાં પહેલા વક્તાનું સ્વરૂપ, કારણ કે વક્તાનું પદ ઊંચું છે એટલે મોક્ષા પ્રકાશકમાં પણ પહેલા વક્તાનું સ્વરૂપ લીધું છે અને પછી શ્રોતાનું સ્વરૂપ લીધું છે. વક્તા એટલે એવો જીવ કે જે જીવ આપણને સત્યનું ભાન કરાવે છે, વાણી દ્વારા, ઉપદેશ દ્વારા. સત્યનો અનુભવ તો પોતે સ્વયં કર્યો છે, પરંતુ એવો અકારણ કરુણાનો ભાવ કહો, રાગાંશ કહો, કે જેના કારણે વક્તાને આપણા જેવા જીવોને સત્ય સ્વરૂપ સમજાવવાનો ભાવ આવે. હવે આપણે આમાં વાત કરી હતી કે ખરેખર તો ઉત્કૃષ્ટ વક્તા તો વિદરાગી પરમાત્મા છે, કોઈ વિકલ્પ નથી, કોઈ રાગ નથી. પરંતુ સહજ જ અરિહંત પરમાત્મા કહો, તીર્થંકર કહો, આપ્ત પુરુષ કહો, તીર્થંકરને આપ્ત કહેવાય, તો એ આપ્ત પુરુષ પૂર્ણ વિતરાગી છે. પરંતુ એવો નિમિત્ત એક સંબંધ છે કે તેરમા ગુણસ્થાનમાં વિતરાગતા પૂર્ણ પ્રગટ તો બારમામાં થઈ જાય છે, પણ કેવળ જ્ઞાન થાય છે. એની સાથે સાથે એક એવો નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે કે વિતરાગી અને સર્વજ્ઞતા સાથે એક હિતોપદેશી પણ પ્રગટ થાય છે. હવે હિતોપદેશીમાં શું થાય છે? હિતોપદેશી એટલે કે હિતનો ઉપદેશ આપનાર. તો હિતનો ઉપદેશ આપનાર કોણ છે? તો કે અરિહંત પરમાત્મા છે. હવે આપણે એમ કહીએ હિતનો ઉપદેશ આપે છે, અરિહંત ભગવાનની ઓમ ધ્વની છૂટે છે, આ બધા વ્યવહારના કથન છે. ખરેખર ભગવાન બોલતા નથી. અરે ભગવાન નથી બોલતા, શું આપણે પણ નથી બોલતા? આત્મા વાણીનો કરતા નથી, પરંતુ એવો એક વ્યવહાર નિમિત્તનૈમિત્તિક સંબંધ કે જે આત્મામાં વિતરાગતા અને સર્વજ્ઞતા પ્રગટ થઈ એની સાથે સાથે ઓમ ધ્વનિ છૂટે છે અને ઓમ ધ્વનિ દ્વારા જે વિશ્વની વ્યવસ્થા છે, જે વસ્તુની વ્યવસ્થા છે, જે છ દ્રવ્યનું સ્વરૂપ છે, જે સાત તત્વનું સ્વરૂપ છે, જે સ્વતંત્રતાનું સ્વરૂપ છે, જે વાસ્તવિક વિશ્વનું સ્વરૂપ છે, એ સ્વરૂપ ઓમ ધ્વનિ દ્વારા આપણને સમજાય છે. તમોશરણમાં બેઠા જીવોને એનું જ્ઞાન થાય છે અને પછી બધા પોતપોતાના પુરુષાર્થપૂર્વક એને અંદરમાં એ વાતને ગ્રહણ કરીને, સમજીને પછી એ વાતનું પરિણમન કરે છે. તો આપણે જોયું હતું કે સૌથી પહેલા અરિહંત ભગવાન એટલે તીર્થંકર ભગવાન વક્તા છે સૌથી ઊંચા, એના પછી ગણધર પરમાત્મા, એના પછી મુનિરાજો એટલે આચાર્ય પરમેશ્વરી, ઉપાધ્યાય પરમેશ્વરી, એના પછી જ્ઞાનીઓ, અને જ્ઞાનીઓમાં પણ આપણી માટે જ્યાં ચતુર્થ ગુણસ્થાન વાળા જ્ઞાનીઓનો આપણને સમાગમ થયો એવા ગુરુદેવ શ્રી છે, કૃપાળુદેવ છે, તોડણમજી સાહેબ છે, તો એવા જે જ્ઞાની ધર્માત્માઓ છે એ ખરા વક્તા છે. કે કારણ કે પોતાના આત્માનો અનુભવ કર્યા પછી, વાસ્તવિક સ્વરૂપના દર્શન કર્યા પછી ખરેખર વસ્તુનું યથાર્થ પ્રરૂપણ અને પ્રતિપાદન થઈ શકે છે. એટલે જે પણ વાત આવશે, વાત પરમ સત્ય આવશે. કેમ? કારણ કે સત સ્વરૂપ આત્માના દર્શન જેને કર્યા છે એને સ્વ અને પરનું સત્યાર્થ ભાન છે, શ્રદ્ધાન છે. તો એની વાણીમાં પણ શું આવશે? સત્ય આવશે. ખ્યાલ આવે છે? એટલે સત્ય અણુવ્રતના ધારી, સત્ય મહાવ્રતના ધારી એવા જે જ્ઞાનીઓ છે એમના દ્વારા આપણને વસ્તુનું સ્વરૂપ સમજાય. અગર આ વાણી ન છૂટી હોત તો, આ ઉપદેશ ન મળ્યો હોત તો, આ વાણીને તાડપત્ર ઉપર આચાર્ય ન લખ્યા હોત તો, આપણા સુધીના વાત ન આવી હોત તો આપણને કેવી રીતના સમજાત કે આપણે કોણ છે, છ દ્રવ્યનું સ્વરૂપ શું છે, આ જીવ અને પુદ્ગલની ભિન્નતા, ત્રંબત પર્યાય જેવા સૂક્ષ્મ સિદ્ધાંત, ચાર અભાવ, પાંચ ભાવ, અનેક જે સિદ્ધાંતો આપણને સમજાયા છે એ આ હિતોપદેશ એટલે કે હિતનો ઉપદેશ આપનાર જ્ઞાનીઓના નિમિત્તથી સમજાય. કાર્ય ઉપાદાનથી થવાનું છે. જો વાણી સાંભળી લેવા માત્રથી કામ નથી થવાનું. વાણી મળી ગઈ એટલે ઘણાને તો એ જ આખું જીવન નીકળી જાય. અમે તો બહુ ભાગ્યશાળી, અમને તો ગુરુદેવશ્રી મળી ગયા, અમે તો સોનગઢ રહ્યા, અમે તો એમના સાનિધ્યમાં રહ્યા, અમે તો એમને પ્રત્યક્ષ જોયા, અમે તો એમની પ્રત્યક્ષ વાણી સાંભળી, અમે તો એમને એમની સેવા કરી, એમને ભોજન કરાયું, એમને ચપ્પલ પહેરાયા, એમની સાથે પ્રશ્નોત્તર કરી, એ અમારું નામ લેતા હતા, અમારું બધું અમને એમને ખબર હતી. આ તે એ જ ભાવમાં આખું જીવન નીકળી જાય છે. ખ્યાલ આવે છે? એનો અવભાવ ના આવવો જોઈએ એમ નથી, પરંતુ જે વાણી ગુરુ દ્વારા, ગુરુદેવશ્રી દ્વારા જે વસ્તુનું સ્વરૂપ, જે આપણું સ્વરૂપ, જે ખરું સ્વરૂપ આપણને 45 વર્ષ આટલા હજારો પ્રવચનના માધ્યમથી સમજાયું, એને આપણે અંદરમાં શ્રદ્ધાનમાં, જ્ઞાનમાં, અનુભવમાં, વિશ્વાસમાં, પ્રતીતિમાં, રૂચિમાં નહીં લઈએ તો પછી એ વાણી ખરેખર ખરેખર સાંભળી ન સાંભળી બરાબર જ થઈ ગઈ ને. પુણ્યના ઉદયમાં વાણી તો મળી, પરંતુ સાથે પુરુષાર્થ ન કર્યો તો એ વાણી નિષ્ફળ ગઈ, ખરેખર સફળ ન થઈ. તો એ રીતે અહીંયા વક્તાના ગુણોનું વર્ણન છે. હવે આપણે છઠ્ઠી ગાથા વાંચી લઈએ, પછી આપણે બહુ જ સુંદર શ્રોતાનું સ્વરૂપ જે ખરેખર આપણી માટે છે, જે સાતમી ગાથા છે ને એ આપણી માટે છે. કેમ? કારણ કે આપણે સાચા શ્રોતા બનવાનું છે. આપણે સાચા શ્રોતા છે કે નહીં, શ્રોતાના કેવા ગુણ હોવા જોઈએ. શ્રોતા એટલે જે શ્રવણ કરે છે, જે સાંભળે છે, જે બેસીને વાતને ગ્રહણ કરે છે, તો એના ગુણ કેવા હોવા જોઈએ. સુંદર ગાથા સાતમી છે, એની પહેલા આપણે આ છઠ્ઠી ગાથા વાંચીએ છે. જો જે પુરુષનું, હવે આ વક્તાને ખ્યાલમાં રાખજો, વક્તાનું સ્વરૂપ, જે પુરુષનું સંદેહ રહિત વિશાળ શાસ્ત્ર જ્ઞાન છે. જ્ઞાન હોય, સમજાય, વંચાય છે અહીંયા, દેખાય છે બધાને? જે પુરુષનું સંદેહ રહિત, જો એક એક શબ્દ કેટલા ઇમ્પોર્ટન્ટ છે. વક્તા કેવા છે? તો કે શાસ્ત્ર જ્ઞાની છે. પણ કેવું શાસ્ત્ર જ્ઞાન છે? સંદેહ રહિત, એટલે કોઈ પણ જીનાગમના સર્વજ્ઞ કથિત વચનમાં, વાણીમાં, શબ્દમાં, લેખનીમાં, રંજ માત્ર પણ વક્તાને સંદેહ નથી. સંદેહ એટલે શંકા નથી, ડાઉટ નથી. સમજાય છે? ચારે અનુયોગની જે વાત છે, કર્ણાનુયોગની વાત હોય, પ્રથમાનુયોગની વાત હોય, ચરણાનુયોગની વાત હોય, દ્રવ્યાનુયોગની વાત હોય, સંદેહ ક્યાંથી હોય વક્તાને? મને કહો, ન જ હોય ને સંદેહ. કેમ? એ શાસ્ત્ર જ્ઞાની તો છે, એની સાથે સાથે વક્તા ખરેખર આત્મજ્ઞાની છે. કેવા છે વક્તા? આત્મજ્ઞાની, એ જ સાચા શાસ્ત્ર જ્ઞાની. શું આવી વાત? શું કીધું રાધિકાબેન? આત્મજ્ઞાની એ જ સાચા શાસ્ત્ર જ્ઞાની. આત્મજ્ઞાન વગર શાસ્ત્ર જ્ઞાન એ કોરું ક્ષયોક્ષમ જ્ઞાન છે, ધારણા જ્ઞાન છે. સમજાય છે? તો એટલે કહે છે કે શાસ્ત્ર જ્ઞાની છે, સંદેહ રહિત જ્ઞાન છે, કારણ કે સંશય વિપર્યય અને અનધ્યવસાય રહિત સમ્યક જ્ઞાન, સાચું જ્ઞાન અંદરમાં પ્રગટ થયું છે, એટલે કોઈ સંદેહનો પ્રશ્ન જ નથી. હવે એ જ્ઞાનની નિશંકતા, જ્ઞાનીના જ્ઞાનની નિશંકતા કેવી હોય એનું ખાલી આપણે અનુમાન લગાડી શકીએ કે જ્ઞાન કેટલું નિશંક છે, શ્રદ્ધાન કેટલું નિશંક છે. સંશય વિપર્યય અને અનધ્યવસાય રહિત જ્ઞાનીઓનું જ્ઞાન છે, એટલે એવા વક્તા ખરા વક્તા છે. મન, બીજો પોઈન્ટ, પોઈન્ટ વાઇઝ પેરેગ્રાફ છે આખો, પણ આપણે એને પોઈન્ટ વાઇઝ કરી શકીએ. એટલે જયારે તમે પર્સનલ વાંચતા હો તો તમે એને પોઈન્ટમાં લખી શકો. મન, વચન, કાયાની નિર્દોષ અને શાંત પ્રવૃત્તિ, નિર્દોષ અને શાંત પ્રવૃત્તિ, બરાબર, મન વચન અને કાયાની નિર્દોષ અને શાંત પ્રવૃત્તિ હોય, એટલે કે વક્તા કેવા હોય કે જેમનું આચરણ, જેમની વાણી, જેમના વિચાર, જેમની ક્રિયા, જેમનો વ્યવહાર, જેમનું જીવન, જેમની સોચ, જેમની પ્રગતિ, જેમની દ્રઢતા કેવી છે, તો કે નિર્દોષ છે. અને કેવા છે? તો વક્તા અંદરથી એકદમ શાંત 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 ભાવે પ્રણમે. મને માતાજીને બોલ ખરેખર બહુ ગમે કે હર પ્રસંગમાં, હર ઉદય પ્રસંગમાં શાંતિ 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 જ કાર્યકારી છે. સવારમાં વિચારતી હતી કે અશાંત થઈને ખરેખર કરવું શું છે? અશાંત આપણે થઈ જઈએ, સમજાય છે, મન ચંચલ થઈ જાય, વાણીનો વિવેક ખોઈ બેસીએ, કાયાની ચેષ્ટા અશુભ થઈ જાય, કે પરિણામ બગડી જાય, કોઈ પણ ઉદયમાં કોઈ પણ પરિસ્થિતિમાં એનાથી ખરેખર થશે સુખો? કશાય રૂપે પ્રણમ તો આપણો આત્મા, આપણા ભાવો, આપણા પ્રણામ એ આપણી માટે દુઃખદાયી છે, એ આપણને કષ્ટ આપે છે, વર્તમાન દુઃખ ભોગવીએ છીએ અને એવા કર્મો બાંધીને ભવિષ્યમાં પણ આપણે દુઃખી થવાની તૈયારી કેમ કરવી? ત્યારે શું વિચારવું? બોલો, કોઈ પણ ઉદય પ્રસંગ આવે, પુણ્યનો ઉદય આવે કે પાપનો ઉદય આવે, સાતાનો આવે અસાતાનો આવે, અનુકૂળ બારમાં પ્રતિકૂળ જે પણ પરિસ્થિતિ બને, બોલો, ત્યારે વિચારવું શું જોઈએ? શાંતિ રહેશે કેવી રીતના? નિર્દોષ જીવન બનશે કેવી રીતના? તત્વજ્ઞાન અને તત્વ અભ્યાસના બળ. કોઈ પણ ઉદય આવે, ભેદ જ્ઞાનનો વિચાર, ભેદ જ્ઞાન કરો. કોઈ પણ ઉદય આવે, કોઈ પણ પરિસ્થિતિ, કોઈ પણ ઔદયિક ભાવ, ગુરુદેવશ્રીએ ભેદ જ્ઞાન, ભેદ વિજ્ઞાનની આપણને કળા સમજાવી. ખ્યાલ આવે છે? ભેદ વિજ્ઞાનની કળા સમજાવી છે. એટલે કહે છે કે મન વચન કાયની નિર્દોષ અને શાંત પ્રભુ. ગુરુદેવશ્રીને જોઈને, જ્ઞાનીઓને જોઈને આપણા અંદરમાં એટલી શાંતિ ઉપજે, કેમ? કારણ કે આત્મા સ્વયં શાંત ભાવ, નિર્દોષ ભાવ રૂપે આત્મા પરિણમી ગયો. આ તો ખરેખર બધું શીખવાનું છે, આપણે ખાલી વાંચી નથી જવાનું. આ ગાથાઓ તો પૂરી થઈ જશે, આ શાસ્ત્ર પણ પૂરો થઈ જશે, પરંતુ એની સાથે સાથે આપણે વક્તા પાસેથી, જ્ઞાનીઓ પાસેથી, એમના જીવનમાંથી, એમની પ્રણતિમાંથી, એમની સોચ અને એમના જીવન, નિર્દોષ જીવન અને શાંત, ગુરુદેવશ્રી કોઈ ઉદય, મેં તમને લાસ્ટ ટાઈમ પણ કીધું હતું, હરેક પોઈન્ટ ગુરુદેવશ્રી પર ઉતરે, કોઈ ઉદયમાં એમને અશાંતિ નથી ગઈ, હંમેશા શાંતિ રાખી છે, હંમેશા સમાધાન, હંમેશા સમતા, હંમેશા વચનની સરળતા, મનની સરળતા, વિચારોની સરળતા, કાયાની સરળતા, વાણીની સરળતા, હંમેશા એક આત્મીયતા, સાધર્મી વાત્સલ્ય, અને સૌથી મોટી વાત, આ બધા ભાવ અંદરથી એમને એટલા આવતા હતા કારણ કે એ બીજા કોઈ જીવને પર્યાય દ્રષ્ટિથી નહોતા જોતા, એના ઔદયિક ભાવથી નહોતા જોતા, એના પારિણામિક ભાવ, એને ભગવાન જોતા હતા, તો કોઈ પણ જાતનો એમને અશાંતિનો ભાવ નહોતો આવતો. આ સહજ દશા હતી, સહજ દશા હોય વક્તા. બોલો, અહીંયા સામે, આપણી સામે કોઈ વાઘ આવી જાય તો શું થાય? મુનિરાજની સામે વાઘ આવી જાય તો શું થાય? મુનિરાજ શું કરે અને આપણે શું કરીએ? તમને તાત્વિક રીતે વાત કરું તો મુનિરાજની સામે વાઘ આવી જાય તો મુનિરાજ શાંતિથી બેઠા, કેમ? કારણ કે મુનિરાજ એ સામેવાળા જીવને વાઘ જોતા જ નથી, સિંહ જોતા જ નથી, એને ભગવાન જોયે છે અને આત્મા જોયે છે. ખ્યાલ આવે છે? અને અચ્છા, ચલો બીજી રીતે કે ભાઈ ખાઈ જશે, ખાઈ જશે, મરણ મરણ થઈ જશે, મૃત્યુ થઈ જશે. અચ્છા, ખાઈ જશે, કોને ખાશે? સમજાય છે? આ બધી દીકરીઓને લાઈનથી બેઠી છે, એકદમ મસ્ત સમજાય છે. અગર મુનિરાજની સામે વાઘ આવી જાય તો પહેલી વાત તો કે ભાઈ મુનિરાજ ડરશે નહીં. કેમ કેમ નહીં ડરે? કારણ કે મુનિરાજ એને વાઘ જોતા જ નથી. આપણે તો વાઘ જોશું, આપણે તો સિંહ જોશું, આપણે તો ડરી જશું, કેમ? કારણ કે આપણે સહયોગથી, શરીરથી ને આપણે એ જીવને ઉદયથી અને સહયોગથી જોયે. બીજી વાત કે ચલો મુનિરાજ, અરે પણ એ ખાઈ જશે, ખાઈ જશે, ખાઈ જશે, કોને ખાશે? ઉપસર્ગ મેરા મિત્ર હી હોગા, સંયોગો સે દેહ કો યદી સિંહ ભી ખા જાયેગા. કિસકો? અરે બોલો, કિસકો? દેહ કો. સંયોગો સે દેહ કો યદી સિંહ ભી ખા જાયેગા, સ્વરૂપ સ્થિરતા કા અવસર મિલ જાયેગા. ઉપસર્ગ મેરા મિત્ર હી હોગા, કુન કુન મુનિવર જૈસા મેરા જીવન હોગા, અપૂર્વ અવસર ઉસ દિન હોગા. કુન કુન મુનિવર જૈસા મેરા જીવન હોગા. તે સંયોગ જોવે છે, એને આત્મા જોવે છે અને ખાનાર છે તો કોને ખાનાર છે તો કે આ દેહ ને અને આ દેહ હું છું જ નહીં તો એના ખોરાકને એ ખાય અને હું મારા અતિન્દ્રિય આનંદ રૂપી ભોજનને ભોગવું. બોલો આવી દશા અંદરમાં વર્તે આને કહેવાય મન વચન કાયાની નિર્દોષ અને શાંત પ્રવૃત્તિ. પોઈન્ટ સમજાય છે? આપણે મન વચન કાયાની નિર્દોષ અને શાંત પ્રવૃત્તિનો અર્થ કહીએ. ચલો આગળ વધીએ. ઘણા બધા અર્થ અને ઘણો બધો ભાવ ભરેલો છે. બીજા ભવ્ય જીવોને બોધ કરવા યોગ્ય જેના વિશુદ્ધ પરિણામ હોય. શું કરવા યોગ્ય? બોધ બીજા જીવોને. અરે પોતે અમૃતનું રસ અમૃતના રસ જેણે પીધા હોય, પોતે અમૃત પીતા હોય તો બીજા જીવો પણ અમૃત પીએ, બીજા જીવો પણ કશાયના ઝેરથી છૂટે, બીજા જીવો પણ સુખી થાય, બીજા જીવો પણ આત્મકલ્યાણ કરે, બીજા જીવોને પણ અંદરમાં પોતાના આત્માના દર્શન થાય અને સંસાર પરિભ્રમણથી છૂટે, દુઃખ અને કષ્ટને નરક નિગોદની વેદનાથી મુક્ત થાય, એવા જેના વિશુદ્ધ પરિણામ છે અને એ વિશુદ્ધ પરિણામ એવી ભાવના એવી અકારણ કરુણા દ્વારા બીજા ભવ્ય જીવોને બોધ આપવાનો વિશુદ્ધ પરિણામનો ભાવ છે. તમને સમજાય? તમને કોઈ વાત સારી લાગી હોય, કઈ રીડિંગમાં આવ્યું હોય, કઈ આર્ટિકલ વાંચ્યું હોય, ખ્યાલ આવે છે? તમારા પોતાના પ્રોફેશન સંબંધી કે જે પણ, તો તમને તરત એમ થાય ને કે હું આ લોકોને પણ કહું, હું આ લોકોને પણ કહું. ખ્યાલ આવે છે ને કિન્નરીબેન? તો એવી રીતના અહીંયા કહે છે કે મુનિરાજ છે, જ્ઞાનીઓ છે, જે અંદરમાં આવા આનંદને ભોગવીને જયારે ઉપયોગ બહાર આવે છે, તેમને સૌથી પહેલા તો મને એવું અનુમાન લગાડું છું કે એમને બે વિકલ્પ આવતા હશે. એક તો એમના ગુરુઓનો ઉપકાર ભાષિત થતો હશે કે આવા ગુરુએ મને આવો આત્મા બતાવ્યો, આત્મામાં મેં ડૂબકી મારી, અનુભવ કર્યો, વેદન કર્યું અને કેવી શાંતિ, કેવી વિતરાગતા. હમણાં આવ્યું ને છેલ્લે જૈન ધર્મ કોને કહેવાય, જૈની કોને કહેવાય, સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર રૂપે જે પ્રણમ્યા અને પોતે અંદરમાં અમૃતનું રસાસ્વાદન કર્યું તો બહાર આવીને પહેલા તો ગુરુઓનો, દેવશાસ્ત્ર ગુરુનો ઉપકાર અને બીજો ભાવ શું આવતો હશે કે આવી વાત અને આવું સ્વરૂપ હું જગતના જીવોને જલ્દી કહી દો બધાને કે ઓહો આવું સ્વરૂપ બધાની અંદરમાં છે, સુખ શાંતિ આનંદનો ખજાનો બધાની અંદરમાં વિદ્યમાન છે, અરે મારો ડૂબકી અંદરમાં કશાયની અગ્નિને મોહ રાગ દ્વેષના પ્રણામ રૂપે પ્રણમીને આ ભવ વ્યર્થ નહીં કરો, ભવ વધારો નહીં, સંસાર વધારો નહીં, કારણ કે આ ભવ સંસારના અભાવ માટે મળ્યો. પોઈન્ટ ખ્યાલમાં છે ને? બહુ પુણ્ય કેરા પુંજતી સુમને લાઈને એટલી ગમે, અરે તોય અરે ભવ ચક્રનો આટો નહીં એક એક ઉલટાના બહુ વધી જાય તો શું ફાયદો થયો? એટલે ખૂબ અંદરમાં એક વાત, આ જે માર્ગ છે, જે વાત છે, જે સત્ય જે નિરૂપણ કર્યું છે એનું અંદરમાં ખૂબ રસાસ્વાદન, શાંતિથી બેસીને દિવસમાં અડધો એક કલાક પોતાની વિશુદ્ધિ સ્થિરતા પુરુષાર્થ પ્રમાણે વાંચન પછી હવે આવશે શ્રોતામાં બધું આવશે, શાંતિથી બેસીને વિચાર કરવો જોઈએ. આપણે વાંચી લઈએ છીએ, સાંભળી લઈએ છીએ, સંભળાવી લઈએ છીએ, પણ જેટલો વિચાર કરવો જોઈએ ને એક એક વાત ઉપર, એક એક સિદ્ધાંત ઉપર, એક એક વસ્તુ સ્વરૂપની સ્વતંત્રતા ઉપર એટલો આપણે વિચાર નથી કરતા. એટલે આપણે સાંભળીને સંતુષ્ટ થઈ રહીએ છીએ, સંભળાવીને સંતુષ્ટ થઈ રહીએ છીએ, પરંતુ પરણમન એટલે નથી થતું. અનાધિકારથી કેટલી વાર સાંભળ્યું હશે, જલ્દી બોલો. કેટલી વાર સમોષણમાં ગયા બોલો, કેટલી વાર મુનિરાજોના સમાગમમાં રહ્યા બોલો, કેટલી વાર જ્ઞાનીઓના સમાગમમાં રહ્યા. કોઈ કે અમે 20 વર્ષ રહ્યા ગુરુદેવશ્રી સાથે, અમે 30 વર્ષ રહ્યા, અમે 10 વર્ષ રહ્યા. અરે રહ્યા બરાબર, પણ ગુરુદેવશ્રી કહે છે કે અમે જેની સાથે રહ્યા એની સાથે તમે રહ્યા કે નહીં, અમે જેમાં હતા એમાં તમે ગયા કે નહીં, અમે જે બતાવતા હતા એનો નિર્ણય થયો કે નહીં. આખો માર્ગ નિર્ણયનો છે. થોડી ગાથાઓ આપણે કહે ને સ્થૂળ છે, સરળ છે, પરંતુ બહુ પ્રયોજનભૂત ગાથાઓ છે. આત્માનું શાસન ગ્રંથ જ બહુ સરળ છે, બધી ગાથાઓ વાંચતી બહુ સરળ છે, પણ એટલા સરસ સરસ ભાવો છે. ચલો આગળ. તો આવી વાત, વિશુદ્ધ પરિણામ હોય તો યોગ્ય એવા વિશુદ્ધ પરિણામ દ્વારા ભવ્ય જીવોને બોધ આપવાનો ભાવ. હવે આગળનો પોઈન્ટ, શ્રીમાન જીનેન્દ્ર વીતરાગ પરમાત્માનો. વાહ, શ્રીમાન જીનેન્દ્ર વીતરાગ પરમાત્માનો પવિત્ર અને પ્રાણી માત્ર હિતેશી કોની માટે હિતેશી છે? આ માર્ગ કેવો છે? પવિત્ર છે અને પ્રાણી માત્ર માટે હિતકારી છે એવો હિતેશી સુખદ માર્ગ પ્રવર્તવાની યથાર્થ વિધિમાં ઘણો ઉદ્યમવંત હોય. એટલે કે આવો સુખદ માર્ગ એનું પ્રવર્તન થાય, એની સ્થાપના થાય, જીવો સુધી આ વાત પહોંચે, ગુરુદેવશ્રીની વાત જન જન સુધી પહોંચે, તત્વની વાત પહોંચે, સર્વજ્ઞ પરમાત્માના વાણીની વાત પહોંચે એવો અંદરમાં ઉત્સાહ, ઉદ્યમવંત, પ્રયત્નશીલ, સમજાય છે, એટલો ઉત્સાહ કે આ વાત જન જન સુધી પહોંચે એવો ભાવ જેને છે એ વક્તા છે. એ કોઈ પણ જીવ આ વાતથી વંચિત, જેને જો સામેવાળામાં તો જેની યોગ્યતા છે, જેનું ઉપાદાન છે, સમજાય છે, જેનો ઉદય છે એને જ મળશે. પરંતુ ભાવના પ્રાણી માત્રને પહોંચે, પ્રાણી માત્ર સુખથી વંચિત ન રહે અને દુઃખી ન થાય એવો કરુણાનો ભાવ, અકારણ કરુણાનો ભાવ, નિસ્વાર્થ ભાવ, એવો સહજ ભાવ કે પ્રાણી માત્રને આ વાત મળે, આ વાત સમજે, આ વાત અપનાવે, સ્પેશિયલી ઉદય કાળમાં, આ ઉદયમાં ભળી ન જાય, દુઃખી ન થઈ જાય, આત્માને ભૂલી ન જાય, ભેદ વિજ્ઞાનના અભ્યાસથી ચ્યુત ન થઈ જાય, એ સમયે પ્રેક્ટિકલ એપ્લિકેશન કરીને ઉદય ઉદયિક ભાવ અને પરિસ્થિતિ જે પણ બને છે એમાં સમતા ધારણ કરીએ એવો ભાવ જ્ઞાનીને નિરંતર રહે છે. સમજાય છે? સરળ છે. હવે આગળ વધીએ. જો પછી કહે છે, અન્ય જ્ઞાની જનોને પણ પ્રણામ કરવા યોગ્ય હોય પોતાથી અધિક જ્ઞાનાદી ગુણે યુક્ત પુરુષનો વિનય કરવામાં ઉત્સુક હોય. એટલે જે વક્તા છે એનાથી ઊંચા ગુણવાળા, એનાથી ઊંચા પદવાળા, જે રીતના ગુરુદેવશ્રીમાં આ ગુણ પણ તમને આપણને બધાને દેખાઈ શકે નહીં કે ગુરુદેવશ્રીને જ્ઞાનીઓ માટે કે પછી મુનિરાજો માટે, આચાર્યો માટે આગમનો પક્ષ, આચાર્યોની મહિમા, ભગવંતોની મહિમા, આ તો સર્વજ્ઞ ભગવાનના કોટના કાયદા છે, આ તો ત્રણલોકના નાથની વાણી છે, આ તો દિગંબર મુનિરાજોની કથની છે, આ તો જ્ઞાનીઓની વાત છે, આ તો સત્ય વાત છે. તો એ રીતે પોતાથી અધિક ગુણવાળા જે પણ જીવ છે એના પ્રત્યેનો વિનય, એમનું ગુણગાન, એમની સ્તુતિ, એમની ભક્તિ, આનાથી શું સમજાય છે? કે પોતે જે લેવલ પર ઉભા છે ત્યાં જરા પણ માન કશાય નહીં, એટલી લઘુતા, પોઈન્ટ સમજાય છે? લઘુતા વગર માર્ગમાં આગળ નહીં વધાય. જરા ગંદરમાં એમ થઈ જાય ને કે મને આવડે છે, મારું સારું છે, ક્ષયક્ષમ સારું છે, વાણીનો યોગ સારો છે, ઘણા જીવો પ્રભાવિત થાય છે, આમ થઈ ગયું, તેમ થઈ ગયું, પતી ગયું. હંમેશા જીવનમાં ખૂબ લઘુતા રાખ. કેટલું પણ ક્ષયોક્ષમ થઈ જાય, કેટલો પણ પુણ્યનો ઉદય હોય, કેટલો પણ યશનો ઉદય હોય, કેટલું પણ માન મળતું હોય, પરંતુ અંદરમાં ક્યારેય પણ લઘુતા ખોવી નહીં, છોડવી નહીં. કેમ? કારણ કે એ લઘુતા એક આત્માર્થીની બહુ મોટી પાત્રતા છે. તો એ કેટલું સરસ એ વક્તા, જેના એનાથી ઊંચા જે પણ પદવાળા છે એને વિનય, એમની સ્તુતિ આદિ કરવામાં રંશ માત્ર પણ ચૂકતા નથી, ઉત્સાહિત રહે છે. પછી કહે છે, બહુ સરળ છે, બધા ગર્વ રહિત હોય. આવી ગયું? ગર્વ એટલે, ગર્વ એટલે અભિમાન, અભિમાન, ગર્વ રહિત હોય, ક્ષયક્ષમનો માન નહીં, વાણીનો કરતા ભાવ નહીં, બાહ્યની જે પણ પરિસ્થિતિ, પુણ્યનો ઉદય, કોઈનું અભિમાન નહીં, કોઈનો ગર્વ નહીં, કોઈનું માન નહીં, કોઈનું બહુમાન નહીં. સમજાય છે? જ્યાં પણ એક એક સમજો, શ્રદ્ધાનમાં વાત ખરેખર લેવા જેવી છે કે પોતાના આત્માને છોડીને કોઈ પણ પરપદાર્થ, કોઈ પણ ઉદય ભાવ કે કોઈ પણ ક્ષયોક્ષમ જ્ઞાનની અધિકતા એમાં ખરેખર ખરેખર એકત્વ કરવા જેવું નથી, એના એનું ગર્વ કરવા જેવું નથી, એના બલ પર પોતાને મહાન માનવા જેવું નથી, એનાથી પોતાનું માપ અને બીજાનું માપ કરવા યોગ્ય નથી. ખરેખર કેમ? કારણ કે મારી વસ્તુ જ નથી. આ ક્ષયોક્ષમ જ્ઞાન જે ખંડ ખંડ જ્ઞાન છે, થોડા અભ્યાસી ખ્યાલ આવશે, જે ખંડ ખંડ જ્ઞાન છે એ જ્ઞાન મારું સ્વરૂપ છે, મારો સ્વભાવ ખંડ ખંડ રૂપ જ્ઞાન રૂપે પ્રવર્તું છે. બોલો, મારો સ્વભાવ આ ક્ષયોક્ષમ જ્ઞાન છે. આપણી સામર્થ ખબર છે આપણને કેટલી છે? આપણને આપણી સામર્થ નથી ખબર, આપણને આપણી તાકાત, આપણી શક્તિ, આપણી સામર્થનો અંદાજો જ નથી.
આપણને શું, તમને શું લાગે છે? આચાર્ય દેવ કહે છે તમને શું લાગે છે, આ ખંડ ખંડ રૂપ આ એક એક ઇન્દ્રિયોને ઇન્દ્રિયોના માધ્યમથી આ જ્ઞાન જે ખંડ ખંડ રૂપ પ્રવર્તે છે એ આપણું 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 સ્વરૂપ છે? એ આપણું સ્વરૂપ જ નથી. આ શિવક્ષમ જ્ઞાન આપણું સ્વરૂપ જ નથી, આ તો ઉદ્યાધીન દશા છે. પોઈન્ટ પકડે, થોડી વાત સૂક્ષ્મ છે. ભેદ જ્ઞાન કરવા બેસો ને ત્યારે એટલો પોતાના આત્માનો ઉપાડ અને આ બધાથી ભિન્નતા, આ બધાથી ભિન્નતા. પછી ખંડ ખંડ જ્ઞાન હોય, એ ખંડ ખંડ જ્ઞાન જેના નિમિત્તથી પ્રવર્તે છે આ ઇન્દ્રિયો, ભાવેન્દ્રિય અને ઇન્દ્રિયોના વિષયો, આ બધાથી હું અત્યંત ભિન્ન અખંડ જ્ઞાન સ્વભાવી, કેવળ જ્ઞાન સ્વભાવી, સર્વજ્ઞ સ્વભાવી, અનંત જ્ઞાન સ્વભાવી આત્મા છું. મારા અંદરમાંથી જ્ઞાનની પર્યાય પણ કેવળ જ્ઞાન સર્વજ્ઞ રૂપે પ્રવર્તે એ ખરેખર પર્યાયનું સ્વરૂપ પણ છે. દ્રવ્યનું સ્વરૂપ તો સર્વજ્ઞ છે જ, પરંતુ જ્ઞાનની પર્યાયનું પણ સાચું સ્વરૂપ શું છે કે અખંડ જ્ઞાન લોકાલોકને એક સાથે, સ્વપરને એક સાથે, પ્રત્યક્ષ અને શું કહેવાય સ્પષ્ટ એક સમયમાં લોકાલોકને જાણવાની સામર્થ્ય મારામાં છે. બોલો, આવી સામર્થની મહિમા આખા દિવસમાં કેટલી વાર આવે? સાચું બોલજો, પોતાના આવા સ્વભાવની જે સામર્થ્ય છે એની મહિમા કેટલી વાર આવે છે બોલ. અને સંયોગોની અને ઉદયોની ને અક્ષયોક્ષમ જ્ઞાનની ને ખંડખંડ જ્ઞાનની, ઇન્દ્રિય જ્ઞાનની, ધારણા જ્ઞાનની અને જે ઘર કુટુંબ પરિવાર છે એની મહિમા કેટલી આવે? સમજાય છે? એમ આઈ મેકિંગ સેન્સ જે બોલું છું? બરાબર છે. કોની મહિમા આવવી જોઈએ અને કોની મહિમામાં પડ્યા છે? કોની રૂચિ અંદરમાં થવી જોઈએ અને કોની રૂચિમાં પડ્યા છે? કોનાથી પ્રભાવિત થવું જોઈએ અને કોનાથી પ્રભાવિત થઈ રહ્યા છે? શેમાં એકત્વ થવું જોઈએ અને શેમાં એકત્વ કરી રહ્યા છે? તું કોનો કરતા છે અને તું કોનો કરતા માની રહ્યો છે? તારું સુખ ક્યાં છે અને તું સુખ ક્યાં માની રહ્યો છે? થોડો તો વિચાર કરીએ. સમજાય છે સમ્યકભાઈ શું કહું છું? તો અહીંયા ખરેખર એક એક ગ્રંથ, કોઈ પણ ગાથા, કોઈ પણ પ્રકરણ, કોઈ પણ વાત લઈ લો, આપણા સ્વરૂપની મહિમા ગુરુદેવશ્રીએ કરાવી છે. બસ એવી મહિમા આપણને આવે છે કે નહીં, એવી સામર્થ આપણને અંદરમાં ખ્યાલમાં આવે છે કે નહીં, એ ખરેખર ઇમ્પોર્ટન્ટ છે. હવે નવું ચાલ્યું છે વેક્સિન. ચલો હવે વેક્સિન લો, વેક્સિન લો. પહેલા કોરોનાથી ડરો, પછી કોરોના ના આવે એનો ઉપાય કરો. હવે અરે શું ચાલી રહ્યું છે? જો પાછા મને પૂછવા ના આવતા તો પછી અમે લઈએ કે ના લઈએ? અને હું એનું કોઈ સલાહ નથી આપવાની, હું સત્ય વાત કરું છું. જીનવાણીની ગાદી પર બેસીને તે ખરેખર વેક્સિન લેશો, અરે ડર તેનો, ડર છે મરી જશું, મરી જશું, અરે આ નહીં લો ના, કોરોનાથી એક વાર મળશો, આ શરીરનો યોગ થશે. આ મિથ્યાત્વથી તો પ્રતિ સમય મરી રહ્યા છે. રાગ દ્વેષના અને કશાયના ભાવના ફરમાં એકત્વ મમત્વ કર્તૃત્વ ભોક્તૃત્વ સ્વામિત્વ જ્ઞાતૃત્વ બુદ્ધિ કરીને પ્રતિ સમય ભાવ મરણ ભાવ કર્મ કરી રહ્યો છે એનો ખ્યાલ નથી. બસ હવે વેક્સિન લો, વેક્સિન લો, લઈ લો, લઈ લો, લઈ લો. અરે શું લઈ લો ભાઈ, આજે લઈ લઈ લો, ચાલો જે કરવું એ કરજો. બસ શ્રદ્ધાંત સમ્યક રાખજો. મેં બહુ ટાઈમ પહેલા કીધું હતું સ્વર્ગમાં જશું ને અહીંયાથી. બોલો કવિતા ભાભી, ગુરુદેવશ્રી મળવાના છે આપણને, શું મોડું લઈને જશું? કો આપણને તો ખબર પડી જશે ને આપણા જ્ઞાનમાં કે કયો કયો જીવ ગુરુદેવશ્રીનો છે, કયો જીવ કુંકુનાચાર્યનો છે, કયો જીવ, બધું ખબર પડી જશે. તો બોલો શું શું લઈને જશું? મોડું શું બતાવશું? શું કહેશું? તરત પૂછશે અનુભવ થયો કે નહીં, સમ્યક દર્શન થયું કે નહીં, આત્માનું ભાન થયું કે નહીં, મોક્ષ માર્ગ ચાલુ થયો કે નહીં, અકર્તાનું જ્ઞાન થયું કે નહીં, અકર્તાનું ભાન થયું કે નહીં, અતિન્દ્રિય આનંદનો સ્વાદ ચાખ્યો કે નહીં, કે બસ ત્યાં જઈને અહીંયા પણ આ જ કર્યું, રાગદ્વેષ રાગદ્વેષ, ડર ભય ડર ભય, અને બસ એક ચર્ચા, શુદ્ધ પરિચિત અનુભૂત સર્વને કામ ભોગ બંધનની ચર્ચા. 24 કલાક શું ચાલે છે બોલો રાધિકા ભાઈ? કામ ભોગ બંધનની કથા. બે થી જાઓ 2 કલાક, અરે ક્યાં નીકળી ગયા 2 કલાક, ખબર જ ન પડી. અને અહીંયા બેન હવે, અરે ખબર નહીં, અમને તો ખબર જ ન પડી હવે વેકેશન ક્યાં પૂરું, ખબર જ ન પડી પ્રસંગ ક્યાં, ખબર જ ન પડી, ખબર જ ન પડી, ખબર જાણીએ જ કે છે, ખબર જ નથી પડી અનંતકાળ ક્યાં નીકળી ગયો તારો ને. હજી અનંતકાળ ખરેખર એટલી અંદરથી એમ થાય કે ભાઈ હવે આ નરક નિગોદના દુઃખથી બચો, હવે આ ભવ ભ્રમણનો ડર છે, આ શ્રોતામાં બધું આવવાનું છે. ચલો આ પૂરું કરીએ આપણે. પછી શું કહે છે કે થઈ ગઈ વાત, ગર્વ રહિત હોય, લૌકિક રીતિનો જાણકાર હોય. આની વાત આપણે લાસ્ટ ટાઈમ કહી દીધી, કોમળ સ્વભાવ. વક્તા કેવા હોવા જોઈએ? કોમળ સ્વભાવી, એકદમ હૃદય જેનું કોમળ, ગુરુદેવશ્રી જેવું, બાળક જેવું કોમળ સ્વભાવી, એકદમ કોમળ, એકદમ સરળ, ખરેખર કોઈ હતાગ્ર ન હોજો એ વક્તાને. ઘણી બધી વાર છે ને કોઈ એક એક વસ્તુનો હતાગ્ર થઈ જાય, ના આમ જ થવું જોઈએ, આમ જ થવું જોઈએ, આમ. શાસ્ત્ર વિરુદ્ધની વાત નથી કરતી, પરંતુ નાની નાની વસ્તુઓમાં, કોઈક વ્યવસ્થામાં કે આમ, અરે ભાઈ સરળ રહો ને, જે જે રીતે અનુકૂળ છે રીતે કરો, જે રીતે પરિસ્થિતિ છે એ રીતે પોતાના પરિણામને મોડ કરી નાખો. એમાં હટ શું કે આમ જ નહીં ને આમ જ નહીં ને આમ જ નહીં. તો કોમળ સ્વભાવી, સરળ સ્વભાવી, અને આની વાત તો આપણે લાસ્ટ ટાઈમ બહુ જ કહી હતી, આશા રહિત હોય. લાસ્ટ ટાઈમ આના ઉપર આપણે બહુ ચર્ચા કરી હતી, આશા રહિત હોય, કોઈ પણ કાંક્ષા, અભિલાષા, ઈચ્છા વક્તાને કોઈ શ્રોતા પાસેથી, કોઈ પરદ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ પાસેથી કોઈ પણ પ્રકારની આશા અને અપેક્ષા ન હોવી જોઈએ. એટલો નિરપેક્ષ હોવો જોઈએ વક્તા. અને નિરપેક્ષ હશે ને, નીડર હશે ને, સરળ હશે ને, ભયભીત ભય રહિત હશે ને, કોઈથી ડર્યા વગર, એ સાચી વાત ડંકાના ચોટે ગુરુદેવશ્રી જે મૂકીને મૂકી શકશે. કોનો ડર છે ભાઈ? જે સાચી વાત છે સાચી વાત છે, જે સત્ય વાત છે સત્ય વાત ચાલશે. માનો કે ન માનો, તું માને યા ના અભિમાને, પરમાત્મ પના કમ ના હોગા, જિસકી ચરચાએ તેની સુંદર તો વો કિતના સુંદર હોગા. બોલો નીતિબેન, ખ્યાલ આવે છે ને? તો કે છે કે ભાઈ માને ન માને એની યોગ્યતા છે, સ્વીકાર થાય ન થાય એની યોગ્યતા છે, પરંતુ સત્ય વાતનું પ્રરૂપણ નિરૂપણ અહીંયાથી થશે. કેમ? કારણ કે આશાવાન નથી, આશાવાનથી રહિત છે, આકાંક્ષાથી રહી છે, મહત્વકાંક્ષી નથી. કોઈ લૌકિક પોતાના લૌકિક જીવન સંબંધી કોઈ પણ સ્વાર્થની પૂર્તિ નથી કરવી. ખ્યાલ આવે છે? તો એવો નિસ્વાર્થી વક્તા ખરેખર નિડરપણે સત્યનું પ્રરૂપણ કરી શકશે. એ પ્રમાણે મહાન પણા યોગ્ય ગુણો જે પુરુષમાં હોય તે પુરુષ ઉપદેશદાતા હોઈ શકે. આવા મહાન ગુણોથી જે સુશોભિત છે એ જ ખરેખર વક્તા પદને શોભિત છે, વક્તા પદને શોભાવશે, ગણધરની ગાદીને શોભાવશે. ખ્યાલ આવે છે? એની વાતથી લોકો પ્રભાવિત થશે, ગુરુદેવશ્રીની વાતથી પ્રભાવિત થતા હતા, ગુરુદેવશ્રીથી પ્રભાવિત થતા હતા, એમના જીવનથી પ્રભાવિત થતા હતા. કેમ? કારણ કે ખરેખર એમનું એવું સરળ અને કોમળ અને જે કહે ને કે તત્વશ્રદ્ધાન એટલું દ્રઢ, વૈરાગ્ય એટલો સરસ, જીવન એટલું સરસ, તો એ પ્રકારે સર્વગુણ સંપન્ન હતા. એટલે માટે એ વક્તા ખરેખર આપણા આદર્શ છે. અને ખરેખર કહું, કોઈ જીવને વક્તા કેવો, કોઈ જીવને શ્રોતા કેવો, થોડીક આધ્યાત્મિક વાત સમજો કે એ પણ ખરેખર એક વ્યવહારનું કથન છે. એ જીવ પોતાને વક્તા નથી માનતા, જે આપણે કહીએ છીએ વક્તા છે, પણ એ જીવ પોતાને શું માને છે? વક્તા માને છે. એ જીવ પોતાને તો ખરેખર ભગવાન માને છે. બારમાં આ તો એક નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે, એટલે એ વક્તા પણ કહેવાય છે, શ્રોતા પણ આપણે કહેવાય છે. ખરેખર બધા ભગવાન છો. આ વક્તા શ્રોતાના પદ તો ખરેખર વ્યવહારના છે, અને આપણ બધા છૂટી જવાના છે, છૂટી જવાના છે ને, સાતમા ગુણસ્થાનમાં જશે ને આગળ જશે, તો કહેવાનો ભાવ ઉપયોગ બહાર નહીં આવે, બોલવાનો ભાવ નહીં થાય, લખવાનો ભાવ નહીં થાય, આ બધા ભાવો છૂટી જવાના. જે પદ છૂટી જવાના છે, જે અહીંયા રહી જવાના છે, જે નષ્ટ થઈ જવાના છે, એ મારું સ્વરૂપ નથી. બરાબર? તો હવે આગળ આપણે વધીએ અને પછીની ગાથા. એની પહેલા શું કહે છે? સર્વ આત્માઓને આવા ગુણોથી યુક્ત ઉપદેશદાતા પ્રાપ્ત થાઓ. વાહ, શું ભાવના ભાવી છે! બધાને કેવા વક્તા પ્રાપ્ત થાય? આવા ગુણોથી યુક્ત સર્વ આત્માઓને આવા વક્તા પ્રાપ્ત થાઓ. ખ્યાલ આવે છે? અને પછી છેલ્લી લાઈન તો બહુ ખતરનાક છે. શું કહે છે? જેનાથી શિષ્ય સમુદાયનું અકલ્યાણ થાય એવા ઉપદેશદાતા કોઈને સ્વપ્નમાં પણ ન મળશો. સ્વપ્નમાં પણ એવા કોઈ વક્તા કે કોઈ ઉપદેશદાતા ન મળી જાય કે જેમની વાણી સાંભળીને ઉપલ નાવ કીધું છે. ઉપલ નાવ, ઉપલ નાવ ખબર પડે છે? ઉપલ નાવ કીધું છે દોલતરામજી છ ઢાળામાં કુગુરુને ઉપલ નાવ કીધું છે, કે પથ્થરની નાવ, કે પોતે પણ ડૂબે અને બીજાને પણ ડુબાડે. તો એવા વક્તા, એવા ઉપદેશદાતા કોઈને સપનામાં પણ શિષ્ય સમુદાયમાં ન મળે કે જેની વાણી સાંભળીને આપણું એટલે શિષ્ય સમુદાયનું અહિત થાય, ઉંદર અવાડે ચડી જાય, કોઈ ખોટી માન્યતા ગ્રહિત માન્યતાઓ કોઈ ઘૂસી જાય, સમજાય છે? હવે શું કહીએ, સમજી લેજો. તો એ પ્રકારે કેટલી સરસ ભાવના ભાવી છે. આ કોને ભાવી છે ભાવના? આ કોને લખ્યું છે? જે મેં વાંચ્યું એ કોને લખ્યું છે? હમણાં જે મેં વાંચ્યું એ કોને લખ્યું છે? વેરી ગુડ. અરે ભાઈ, આગે પાઠ પીછે તપાઠ ભૂલી ના જતા. કોને લખ્યું છે આ ભાષા ટીકા? કોને લખી છે? ટોડલ મરી સાહેબે લખી છે. ટોડલ મરી આવી ભાવના ભાવે છે આપણા માટે કે કોઈ દિવસ કોઈને એવા ખોટા ઉપદેશ દાતાર ન મળે કે જેની વાત સાંભળીને સંસાર વધી જાય. એટલે હવે સમજાય છે અહીંયા બેસેલા બધાને કે આપણે કેટલા પુણ્યશાળી છે, કેટલા ભાગ્યશાળી છે કે આપણને જ્ઞાની એટલે કે તીર્થંકર પાસેથી આવેલો જીવ, તીર્થંકર થઈને મોક્ષે જવાવાળો જીવ, ગંધર જેવા જીવો, છઠ્ઠા સાતમા ગુણસ્થાનમાં ઝૂલોવાળા પંચમ કાળના મુનિરાજો, આવા ટોડલમજી સાહેબ, હવે એમની તો કથા સાંભળવા અગર કવિશ ને તો બધાના આંખમાંથી આંસુ આવી જશે, એટલું એમનું જીવન. એક એકને ખબર છે કે આવા જ્ઞાનીઓ, આવા ઉપદેશદાતા, સત્યનું પ્રરૂપણ નિરૂપણ કરવા વાળા, ઓમ ગણીનો સાર, અનંત તીર્થંકરોની વાણીનો સાર, એનો નિચોડ માખણ કાઢીને આપણને આ ભવમાં આપી દીધું ને, હજી આપણને અંદરમાં કેટલી આત્મકલ્યાણ કરવા પ્રત્યેની સિરિયસનેસ છે, મને કહો. કેટલી પ્રાયોરિટીમાં વાત આવે છે આખા દિવસમાં, મને કહો. હવે તો સાચે કહું, આના સિવાય ખરેખર બીજું કંઈ કરવા યોગ્ય નથી. અને તું કરી શકતો નથી. તું વ્યર્થ કલ્પના ને માન્યતા ને ભ્રમણામાં જીવી રહ્યો છે કે મેં કર્યું ને, હું કરું ને, હું કરું ને. પર દ્રવ્યનું જ્ઞાની કે અજ્ઞાની કોઈ કાંઈ કરી શકતું. ક્યાં જઈ રહ્યું છે આપણું જીવન? વિચાર કરો, શું વધી રહ્યું છે? લક્ષ્મી અને અધિકાર વધતા શું વધ્યું એ તો કહો. શું વધી રહ્યું છે બોલો? અંદરમાં તત્વજ્ઞાન, ભેદ વિજ્ઞાનનો અભ્યાસ વધી રહ્યો છે કે બહારમાં જે સુખ બુદ્ધિ અને જે મિથ્યાત્વ અને કશાય ભાવ એને પુષ્ટ કરી રહ્યા છે? આવી વાત મળ્યા પછી પણ કેટલા રિલેક્સ બેઠા છે? હવે આ શ્રોતાના સ્વરૂપમાં એક એક પોઈન્ટ આવશે કે ખરેખર શ્રોતા કેવો હોવો જોઈએ, એના ગુણ કેવા હોવા જોઈએ, એની પાત્રતા કેવી, એની લાયકાત કેવી હોવી જોઈએ, એની આમ ગુરુની વાણી છૂટે જી અને એ જીલવા તૈયાર હોય. જે રીતના સુગામીજી હતા, માતાજી હતા. પોઈન્ટ સમજાય છે? તો આ રીતે આપણે આ છઠ્ઠી ગાથા ઉપર સ્વાધ્યાય પૂરો કર્યો. હવે જો સાતમી ગાથા આપણે પ્રારંભ કરીએ છીએ. સાતમી ગાથા હવે આગળ શ્રી ગુરુ શ્રોતાના લક્ષણો કહે છે. સાતમી ગાથા આપણે એનો હરિગીત પાઠ ગાઈએ. શ્રોતાનું સ્વરૂપ સાતમી ગાથા જો. ધર્મ કથા કા શ્રોતા હોતા ભવ્ય ઓર નિજ હિત ચિંતક. બધા ગાજો, જેને દેખાય છે વંચાય છે બધા ગાજો. આ ગાતા ગાતા તમને શ્રોતાના ગુણો ખ્યાલમાં આવી જશે. એટલું સરસ સરળ હિન્દી અનુવાદ છે, બરાબર? ધર્મ કથા કા શ્રોતા હોતા ભવ્ય ઓર નિજ હિત ચિંતક. દુઃખો સે ભય ભીત તથા શ્રવણાદિ બુદ્ધિયુત હિતવાન છે. સુખી કર ઓર દયા ગુણમય ધર્મસ્ત યુક્તિ અરુ આગમ સે. શ્રુત મર્યાદા ધારી આગ્રહ મુક્ત ધર્મ વાર્તા સુનતે વા. આગ્રહ મુક્ત ધર્મ વાર્તા સુનતે શ્રુત મર્યાદા ધારી. જો હવે આપણે એક એક પોઈન્ટ લઈએ સાતમી ગાથા ગુજરાતી ગ્રંથમાં, એક એક પોઈન્ટ લઈએ. ઓકે, હવે આ તો હું લઉં છું, એની સાથે સાથે આ ચાલુ કરું. મને એક પેરેગ્રાફ મોક્ષના પ્રકાશકમાં ટોડલમજી સાહેબે જે લખ્યું છે એ એક પેરેગ્રાફ દ્વારા આપણે આ વાતને ચાલુ કરીએ. જો શ્રોતાના સ્વરૂપમાં, હવે તમારે થોડું મારી સાથે યાદ રાખવાનું છે. યાદ રાખશો? ઓકે, થોડા પ્રશ્ન યાદ રાખવાના છે. શ્રોતાને મોક્ષના પ્રકાશક ગુજરાતી ગ્રંથ 18 નંબરનું પાનું, આ નવું એડિશન છે, 18 નંબરનું પાનું છે શ્રોતાનું સ્વરૂપ, બરાબર? હમણાં સ્ક્રીન ઉપર પણ આવશે. હવે શ્રોતાનું સ્વરૂપ કહે છે, બરાબર છે? હવે શ્રોતાને કેવા પ્રશ્ન થવા જોઈએ? અને હવે પોતાને પૂછજો કે તમને આવા પ્રશ્ન થાય છે કે નહીં, પોતે સાચો શ્રોતા છે કે નહીં એની પરીક્ષા, એની તપાસણી પોતે કરવાની છે. બરાબર છે? હવે જો પ્રશ્ન શું કહે છે, ભલું થવા યોગ્ય છે તેથી જે જીવને એવો વિચાર આવે છે. શું થયું, શું કીધું, કે જેનું ભલું થવા યોગ્ય છે. સાંભળજો એક એક વાત, પોતા પર અપ્લાય કરજો, પોતા સાથે કનેક્ટ કરજો આ વાતોને, પોતાના ભાવોને, પોતાના અભિપ્રાય સાથે. જેનું ભલું થવા યોગ્ય છે, જેનું ભલું થવાનું છે, આગળ જેની ભવિતવ્યતા ઉજ્જવળ છે, જેનો મોક્ષ માર્ગ ચાલુ થવાનો કાળ નિકટ છે, સંસારથી છૂટવાનો કાળ આવી ગયો છે, મોક્ષ માર્ગ પર પ્રયાણ કરવાનો સમય આવી ગયો છે, જે ઉત્તમ જીવ છે, જે ઊંચો જીવ છે, જે સરળ જીવ છે, એવા જીવને કહે છે કે ભલું થવા યોગ્ય છે તેથી તે જીવ, તેથી જે જીવને એવો વિચાર આવે છે કે, પહેલો પ્રશ્ન, હું કોણ છું? શ્રોતાનો પહેલો પ્રશ્ન. હવે આવો પ્રશ્ન થાય આપણને? હવે આ ઉંમરે અમે આ પ્રશ્ન કરી કે હું કોણ છું, અમને નથી ખબર કે હું કોણ છું. એમ બોલો બોલો, અમને નથી ખબર હું કોણ છું. નીતિબેન, તમને નથી ખબર તમે કોણ છો, તમારું નામ શું છે, તમારું એડ્રેસ શું છે, તમારું ગામ કયા ગામના છો, કોઈ કાઠિયાવાડી છે યા કોઈ ઝાલાવાડી છે, બરાબર કે નહીં? તો હું કોણ છું? અરે અહીંયા કહે છે કે પ્રશ્ન થવો જોઈએ કે હું કોણ છું. અરે જે અસમાન જાતિ દ્રવ્ય પર્યાયમાં આપણે કેવું એકત્વ કરી બેઠા છે કે આ પ્રશ્ન જ આપણને નથી થતો કે હું કોણ છું. કારણ કે પોતાને સ્ત્રી માને છે, પોતાને યુવાન માને છે, પોતાને બાળક માને છે, પોતાને પંડિત માને છે, પોતાને શ્રોતા માને છે, પોતાને વક્તા માને છે. હવે એ બધી વાત તો છે જ, પરંતુ મૂળમાં જે વાત અને જે પ્રશ્ન આવો છે કે હું કોણ છું. શું લખ્યું કૃપાળુદેવે, હું કોણ છું, ક્યાંથી થયો, સુસ્વરૂપ છે મારું ખરું, આનો વિચાર આવે છે? બોલો, તમને બધાને એમ થશે અમે સ્ટુડન્ટ છે, અમે જોબ કરનાર છે, સમજાય છે? બોલો સમ્યક, તમને શું છે, હું કોણ છું? તો અક્ષયભાઈનો દીકરો છું. તો કોઈને દીકરાપણામાં સ્થાપના છે, કોઈને પિતાપણામાં સ્થાપના છે, કોઈને માતાપણામાં સ્થાપના છે, કોઈને સ્ત્રીપણામાં સ્થાપના છે, સમજાય છે? તો અહીંયા કહે છે પહેલામાં પહેલો પ્રશ્ન શ્રોતાને શું થવો જોઈએ, બોલો એક સાથે જોસ્તી, જે બોલશે નહીં એને તો વિચાર પણ નહીં આવે. બોલો તો ખરા, બોલો, માસ્ક પહેર્યું છે તો બોલવામાં તો વાંધો નહીં આવે ને, બોલો, શ્વાસ લો છો ને તો બોલો જોસ્તી. પહેલો પ્રશ્ન આજથી બધાને દિવસમાં કેટલી વાર, ઘણી બધી વાર આવવો જોઈએ, આ વિચાર આવવો જોઈએ. બોલો કયો વિચાર, સૌથી પહેલા કયો પ્રશ્ન, સેજલબેન, હું કોણ છું, મારું ખરું સ્વરૂપ શું છે? જો થોડાક પ્રશ્ન છે, હું કોણ છું, ક્યાંથી આવી અહીં જન્મ ધારણ કર્યો છે, જન્મ ધર્યો છે, ક્યાંથી આવીને અહીંયા મેં જન્મ ધારણ કર્યો છે. બોલો શીતલબેન, આ પ્રશ્ન લઈને જજો હોંગકોંગ અને પોતાને પૂછજો, દિવસમાં એક વાર બેસીને શાંતિથી સંકલ્પ વિકલ્પની જાળથી મુક્ત થઈને થોડી વાર બેસીને આ ધર્મના સંસ્કાર અંદરમાં પ્રણતિમાં એનું સિંચન કરજો. ભાઈ સાથે આ આવવાનું છે, બીજું કાંઈ નથી આવવાનું. ક્યાંથી આવીને અહીં જન્મ ધર્યો છે, ક્યાંથી આવ્યો હું, પૂર્વમાં ક્યાં હતો અને અહીંયા જન્મ ધારણ કર્યો છે. હવે એનો આન્સર કે કાંઈક દેવશાસ્ત્ર ગુરુની સાચી અનુમોદના કરી હશે, ક્યાંય જ્ઞાની ગુરુઓનો સમાગમ કર્યો હશે, ક્યાંક સાધના અધૂરી રહી ગઈ હશે, એટલે એ પુણ્ય ભેગું થયું અને આ ભવમાં પંચમ કાળમાં આવા સરસ ક્ષેત્રમાં અને સંયોગની વચ્ચે હું આવ્યો છું. વિચાર જ નથી આવતો, ખ્યાલ આવે છે ને? જે પણ વિચાર ચાલે છે ને, આ દેહાશ્રિત ચાલે છે આખો દિવસ. જે પણ આપણા વિચાર વિકલ્પ ચાલે છે, આ સંયોગ આશ્રિત ચાલે. સવારથી ઉઠશો ને એટલે ઉઠીને સૌથી પહેલા આજે કયા કયા કામ બતાવવાના છે, આજે શું કરવાનું છે. આ એક વર્ષ કેટલી શાંતિ હતી ને અક્ષયભાઈ, ઘરમાં બેઠા હતા શાંતિથી. ક્યારે આ લોકડાઉન સરસ ખરેખર બહુ ઉપકારી હતું, અને જ્યાં ચાલુ થયું ધમ 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 બધું ચાલુ. પોઈન્ટ સમજાય છે? શાંતિથી વિચારજો, શાંતિથી વિચારજો કે ભાઈ ખરેખર હું શું કરું છું, શું કરવા યોગ્ય છે, મારા શું પરિણામ થઈ આગળ આવે છે. જો મરીને ક્યાં જઈશ, મરવાનો ભય તો છે બધાને અને એની માટે ઉપાય ઘણા કરે છે, પણ એના પછીનો પ્રશ્ન મરીને મરીને ક્યાં જઈશ? સમજાય છે? મરીને ક્યાં જઈશ એટલે કે હવે ઘણા પાછળ અમે તો મરતા જ નથી, અમે તો મરતા. અરે ભાઈ, આ વ્યવહારના પ્રશ્ન છે. જે રીતે જે વાત ચાલી રહી છે એ વાત સમજો. આત્મા અજર અમર છે એટલે જ તો વાત છે કે મરી એટલે કે આ સંયોગ છૂટશે, આયુકર્મનો છેલ્લો નિષેધ ખરશે અને આ સંયોગ છૂટી જશે આ દેહ આત્માનો ને આ ભાઈનો. પછી ક્યાં જઈશ? કેમ? કારણ કે તું અનંતકાળ જીવવાનો છે ભાઈ. તું ક્યાં જઈને ઉતારા કરશે? તારા ક્યાં જન્મ લેશે બોલો? કોણ આવશે તને સંભળાવવા? હરરોજ હરરોજ તને કોણ સંભળાવવા આવશે? તું પરમાત્મા છો, તું પરમાત્મા છો, તું ભગવાન છો, તું જ્ઞાન સ્વભાવી છો, તું આનંદ સ્વભાવી છો, તું સુખ સ્વભાવી છો, તું સુખથી બનેલો છો, તારું સર્વસ્વ તારામાં છે. તું બહારમાં કેમ સુખ માટે ડોકિયા નાખે છે, ફાફા મારે છે, ઝપટ્ટા મારે છે, ક્યાં દોડ મૂકે છે, ક્યાં જવું છે, ક્યાંથી સુખ મેળવવું છે? વિચાર કર. એક વાર અંદરમાં ક્ષણભરની જ રસકો પીછે તન મિથ્યા મલ કો ધો દેતા હૈ. એક વાર અંદરમાં ડોક્યુ માર, એક વાર અંદરમાં સ્થિરતા, એક વાર અંદરમાં લક્ષ્ય કર, એક વાર સ્વીકાર કરકે હું સુખ શાંતિ આનંદથી બનેલો ભગવાન છું, તો તને ખરેખર તારી અસલી પહેચાન અને તારું અસલું સ્વરૂપ તને સમજાશે. બરાબર? તો કેટલા પ્રશ્ન થયા? અરે કેટલા પ્રશ્ન થયા? ત્રણ થયા ને. કયા કયા થયા બોલો એકવાર? હું કોણ છું, ક્યાંથી આવી અહીં જન્મ ધર્યો છે, મરીને ક્યાં જઈશ, મારું સ્વરૂપ શું છે? મારું સ્વરૂપ શું છે? ખ્યાલ આવે છે? અરીસામાં સવારના જોઈએ, જયારે મોડું કેટલો ટાઈમ વેસ્ટ કરીએ છે? શું જોઈએ છે બોલો? શું જોઈને મલકાઈએ છે? શું જોઈને આપણે ખુશ થઈએ છે? શું જોઈએ છે? શું દેખાય છે? અરે જે દેખાય છે હું છું જ નહીં. ત્યારે વિચાર આવવો જોઈએ. ત્યારે વિચાર હું કહું તમને, તમે કહો તો કહું. અરીસો તો છોડો, ઉપર નથી કહેતી જવા, કહી તો રે ભાઈ પેટ દુખશે મારું ને તો. અરે ઉપર ઘણી વાર હું જોવો, મને એટલું મને આમ એમ થાય કે શું શું આ જીવની મોહની મહિમા તો જો. અરે ભગવાન એનો ઓલો ધંધો તક લે ને, અને ચાંદલો કરે ને ચાંદલો, તે પછી જરા કામમાં આમ કરી શું કરે છે ભાઈ? પોઈન્ટ સમજાય છે? તો ત્યાં પણ સુખ છે એનું એક જ તો ચાલે છે કે બરાબર છે કે નહીં, બરાબર છે કે નહીં. અરે ભાઈ, એક સમય માટે આ દેહનું એકત્વ એક સમય માટે નથી છું. અને અહીંયા તો કે છે વિચાર કર કે તું કોણ છે. અગર વિચાર કર્યા વગર ચાલ્યો ગયો ને, વિચાર કર્યા વગર ચાલ્યો ગયો, એકત્વ કર્યા વગર ચાલ્યો ગયો, સ્વરૂપ દર્શન કર્યા વગર ચાલ્યો ગયો, તો ક્યાં જશે કો? મેં કેટલી વાર આપણે વાત કરી છે આ ત્રસ્ત પર્યાયની જે સ્થિતિ છે એ સીમિત છે, મર્યાદિત છે, સમજી લેજો. ત્રસ્ત પર્યાયમાં નિગોદમાંથી નીકળીને, સ્થાવરમાંથી નીકળીને, એકેન્દ્રીયમાંથી નીકળીને, તિર્યંશમાંથી નીકળીને આવ્યા છે ને 6 મહિના અને 8 સમયમાં 608 જી. અને આ ત્રસ્ત પર્યાય ધારણ કરી છે ને એનો કાળ સીમિત છે. ત્રસ્ત પર્યાયનો કાળ સીમિત છે. 2 ઇન્દ્રિયથી 5 ઇન્દ્રિય સુધીનો આ ત્રસ્ત પર્યાયનો કાળ સીમિત છે. અગર આ ત્રસ્ત પર્યાયમાં એમાં પણ સંગની પંચેન્દ્રિય પણ મળે છે, મન મળે છે, હિત હિતનો વિચાર કરવાનો ભાવ જે અંદરમાં યોગ્યતા પાકે છે એનો દુરુપયોગ કરશું અને આ મિથ્યાત્વના સંસ્કાર લઈને અત્રસ પર્યાયનો કાળ પૂરો થઈ જશે, તો ક્યાં અવતાર થશે? બેક ટુ પેવેલિયન. સમજાય છે? ડરાવવા માટેની વાત નથી, આ સત્ય વાત છે. એટલે એના ઉપર ખૂબ વિચાર કરવો જોઈએ. તો હું કોણ છું, ક્યાંથી આવી અહીં જન્મ ધારણ કર્યો, મરીને ક્યાં જઈશ, મારું સ્વરૂપ શું છે, આ ચારિત્ર કેવું બની રહ્યું છે, બહારમાં જે ઉદયના જે પણ પ્રસંગો બની રહ્યા છે ને એ કેવી રીતના બની રહ્યા છે, એનું શું કારણ છે? અરે સમજો, લાસ્ટ ટાઈમ પણ વાત કરી હતી, પૂર્વકૃત પુણ્ય પાપના ઉદય પ્રમાણે બહારની વ્યવસ્થા બની રહી છે. વર્તમાન જીવનું બહારની વ્યવસ્થા બનાવવામાં, સંયોગોને લાવવામાં, મૂકવામાં, હટાવવામાં, પરણાવવામાં રંચ માત્ર પણ વર્તમાન પોતાના પરિણામ અને પોતાનો કરતા હોવા કામ નથી આવતું. ખ્યાલ આવે છે? આ બધું ઉદ્યાધીન છે. તો એમ કહે છે કે આ ચારિત્ર કેવું બની રહ્યું છે, મને જે આ ભાવો થાય છે, બહુ સરસ છે આ પ્રશ્ન, તેનું ફળ શું આવશે? જે આ ભાવો થઈ રહ્યા છે એનું ફળ શું આવશે? તથા આ જીવ દુઃખી થઈ રહ્યો છે તો એ દુઃખ દૂર થવાનો ઉપાય શું છે? આ પરિણામ થઈ રહ્યા છે એનું ફળ શું આવશે? આ દુઃખ જે છે એ દુઃખી થઈ રહ્યો છે તો એ દુઃખ દૂર થવાનો ઉપાય છે. દુઃખ છે, આકુળતા છે, ભય છે, કશાય છે, પહેલા તો માનો કે પરિણતિમાં આટલી આકુળતા અને દુઃખનું વેદન મિથ્યાત્વ અજ્ઞાનના કારણે આપણે ભોગવી રહ્યા છે, જે ખરેખર ભોગવવાની જરૂર નથી. જીવને દુઃખી થવાની જરૂર નથી. કેમ? કારણ કે સુખ સ્વભાવી આત્મા અંદરમાં પડ્યો છે અને પરિણતિમાં દુઃખ અને આકુળતા ચાલે એ વાત ખરેખર આચાર્ય દેવને સ્વીકાર્ય નથી. વાતે વાતે જે દુઃખી થઈ જાય છે, આકુળી થઈ જાય છે, ભયભીત થઈ જાય છે, એ સમય ઉપાડ કરો. કોઈ રાજદેશના પ્રણામ થઈ જાય એ સમય ઉપાડ કરો, ભેદ વિજ્ઞાન કરો. કારણ કે પરના લક્ષથી થવા વાળા રાગ, દ્વેષ, દુઃખ, આકુળતા, કશાયના ભાવ ખરેખર વસ્તુ સ્વરૂપની સમીપ જઈને જોવો તો નિરર્થક છે, અર્થ વગરના છે, કામ વગરના છે, ખોટા બંધાઈએ છે, કારણ વગર બંધાઈએ છે. બંધનનું કોઈ કારણ નથી. કેમ? કારણ કે કોઈ પરદ્રવ્ય એક તો મારા નથી, હું પરદ્રવ્યનો છું નહીં, પરદ્રવ્ય પરદ્રવ્યમાં છે, હું મારામાં છું, બે દ્રવ્ય વચ્ચે વજ્રની દિવાલ છે. આ વિચાર ચાલુ કરો તો ખરેખર કોઈ પણ ઉદયમાં બહુ શાંતિ વર્તશે, સમાધાન વર્તશે. રાગ દ્વેષથી બચશું, આકુળતાથી બચશું, કર્મ બંધથી બચશું. આવી રીતના બચાવી બચાવીને પોતાના આત્માની દ્રઢતા અંદરમાં વધારો. સુવિચાર કરશો, કોઈ પણ ઉદય આવે તો અમુક સિદ્ધાંત અને અમુક જે વ્યવસ્થિત વ્યવસ્થા છે એનો તો એકદમ દ્રઢપણે નિર્ણય થઈ જવો. ઘણાને એમ લાગશે એક ને એક વાત રિપીટ કરો છો, રિપીટ કરો છો, ઘણા એમ થાય ઠીક છે હવે ઠીક છે નહીં. આ ડ્રિલ થવું જોઈએ અંદરમાં, એટલું દ્રઢપણે ખૂબ શ્રદ્ધાન દ્રઢ થવું જોઈએ કે હું ખરેખર આ શરીર રૂપે નથી, ખરેખર હું પરદ્રવ્યનો કરતા નથી, ખરેખર પરદ્રવ્ય મારો કરતા નથી, હું કોઈના આધીન નથી, હું કોઈનું કંઈ કરી શકવામાં સમર્થ નથી, કોઈ પર મને સુખી કે કોઈ પર મને દુઃખી કરવામાં સમર્થ નથી. અરે મારું સુખ મારામાં છે, હું એક પરિપૂર્ણ પરમાત્મ તત્વ છું, હું જ્ઞાયક ભાવ છું, આ મારું ખરું સ્વરૂપ છે, મારામાં અપાર શાંતિ ભરી છે, અપાર અનાકુળતા ભરી છે, અપાર સામર્થ્ય ભરી છે, અનંતકાળ શુદ્ધ પર્યાય મારામાંથી ઉત્પન્ન થાય એવો હું શક્તિનો સંગ્રહ લઈ છું, એવું અંદરમાં પોતાનું જોર, ઉપાડ, નિર્ણય, નિરીક્ષણ અને વિચાર ખૂબ દ્રઢપણે ચાલવા. તો બેઠા બેઠા મને લાગશે કે હું આ બધાનો જાણનાર છું, હું આ બધાનો જાણનાર છું, હું આ બધાનો જાણનાર છું. સમજાયા કેટલા પ્રશ્ન? હવે જો આગળ કહે છે, માટે આટલી વાતોનો નિર્ણય કરી જેથી કંઈક મારું હિત થાય એ જ કરવું, એવા વિચારથી કોઈ જીવ ઉદ્યમવંત થયો છે? વળી એ કાર્યની સિદ્ધિ શાસ્ત્ર સાંભળવાથી થતી જાણી. સેનાથી થશે? શાસ્ત્ર સાંભળવાથી, સ્વાધ્યાયથી. અતિ પ્રીતિપૂર્વક શાસ્ત્ર સાંભળે છે. કેવા ભાવપૂર્વક? કેવા ભાવપૂર્વક? પૂરું કરું છું, સમય થઈ ગયો, જલ્દી. પ્રીતિ તો દેખાવી જોઈએ, પ્રસન્નતા તમારા ચહેરા પર. શાસ્ત્ર સાંભળી રહ્યા છો, સત્ય વાત સાંભળી રહ્યા છો તો અતિ પ્રીતિ, અત્યંત પ્રસન્નતાપૂર્વક. ઓહો, આ મારી વાત છે, મારા કલ્યાણની વાત છે, મારું સ્વરૂપ દર્શાવી રહ્યા છે, મારી સામર્થ્ય બતાવી રહ્યા છે, મોહના અભાવનો ઉપાય બતાવી રહ્યા છે, અનંત સંસાર અને પરિભ્રમણથી બચવાનો, છૂટવાનો અહીંયા ઉપાય ચાલી રહ્યો છે. ઉત્તમ જગ્યા છે, ઉત્તમ સ્થાન છે, ઉત્તમ ક્ષેત્ર છે, ઉત્તમ દ્રવ્ય છે, ઉત્તમ ભાવ છે, ઉત્તમ વાણી છે અને ઉત્તમ વાત છે, ઉત્તમ સ્વરૂપ છે, બધું ઉત્તમ છે અહીંયા. બરાબર કે નહીં? બધું ઉત્તમ છે. તો કહે છે પ્રીતિપૂર્વક શાસ્ત્ર સાંભળે છે, કંઈક પૂછે, પૂછવું હોય તો પૂછે છે. વળી ગુરુએ કહેલા અર્થને પોતાના પોતાના અંતરંગમાં, દેખાય છે તમને અંતરંગમાં? વાંચી શકું છું મારી સાથે? અંતરંગમાં ગુરુએ કહેલા અર્થને પોતાના અંતરંગમાં ક્યારેક ક્યારેક, વીકમાં એક વાર, ટાઈમ મળે ત્યારે, બહુ બિઝી શેડ્યુલ હોય તો નહીં. બોલો નીતિબેન, અંતર બોલો શીતલબેન. વારંવાર વિચારે છે અને પોતાના વિચારથી સત્ય અને અર્થનો નિશ્ચય કરી કર્તવ્ય હોય તેમાં ઉદ્યમી થાય છે. એ પ્રમાણે તો નવીન શ્રોતાનું સ્વરૂપ જાણવું. હજી તો બહુ મોટું પ્રકરણ જેવું નથી વાંચવાની, નેક્સ્ટ ટાઈમ આપણે આત્માનું શાસનમાંથી લઈશું. નવીન શ્રોતા જે પહેલી વાર આવી રહ્યો છે, જે થોડા ટાઈમથી સાંભળી રહ્યો છે, એને આવા વિચાર ચાલુ થઈ જવા દે. સાંભળીને આવા વિચારો ચાલુ થઈ જવા જોઈએ. સાંભળી દીધું કીધું જયારા મંદિર હા ક્લાસ સામે હા કેવો હતો સરસ હતો. પછી ચલો મમ્મી આ જમવાનું યાદ કરે બહુ લેટ થઈ ગયો. પોઈન્ટ સમજાય 10 મિનિટ તો મમ્મી પપ્પા સાથે ડિસ્કસ કરો કે શું સાંભળી આવ્યા. એના ભાવમાં તો રો, એની મસ્તીમાં તો રો. મૂવી જોઈને આવે તો બે દિવસ એના વિચારો ચાલે કે નહીં બોલો. સાચું બોલજો અનુભવી જીવો. અને તો આની આખી ખુમારી એની મસ્તી અલગ અંદરમાં ચાલી રહી 24 કલાક. એવી મસ્તી અને એવી ખુમારી આપણા અંતરંગમાં ચાલે એવી ભાવના સાથે આપણે નેક્સ્ટ ટાઈમ આ ગાથા આ બુકમાંથી લઈશું. નિજ નિધિ નિજ મે બતાવી અનંત ઉપકારી ઇસકે લિયે જિન વાણી માત કો વંદના શત બારી વંદના શત બારી અનિકાંતમય નિત્ય બોધિની દ્વાદશાંગી પરમ ઉપકારી જીનવાણી માતનો આમ ભક્તોના અનંત ઉપકારી કહાન ગુરુ દેવનો ધન્યવતા કૃષ્ણમૂર્તિ ભગવતી માતનો સત્ય સનાતન સ્વાનુભૂતિમય દિગંબર જૈન ધર્મનો